તારીખ 7/9/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 427 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 341 આત્મામાં કોઈ અનંત ચમત્કારિક શક્તિ છે, અવર્ણનીય છે. એટલે થોડા શબ્દોમાં કોઈ વાત પૂરી થઈ જાય છે. અનંત અને ચમત્કારિક શક્તિ એમાં મળી છે. તે ભલે કથનમાં કહેવાતી ન હોય તો પણ તેનો પ્રગટ અનુભવ જ્ઞાનમાં થાય છે. કહેવાય નહીં તેથી જ્ઞાનમાં જણાય નહીં એવું નથી, અને જેટલું જ્ઞાનમાં જણાય તેટલું કથનમાં આવે એવું પણ કાંઈ નથી. બરાબર, આશ્ચર્યકારી અદભુત શક્તિ આત્મામાં છે, એ પ્રગટ અનુભવ હેઠળ થાય છે, એનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એવું નથી કે આ વાત પરોક્ષ છે એટલે એનો ફાયદો જલ્દી દેખાતો નથી, એટલે એના પ્રત્યે કાંઈ આકર્ષણ થતું નથી કે આ કામ જલ્દી કરીએ, એવું નથી. ખરેખર જે કાળે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે તે જ કાળે સિદ્ધ પરમાત્માને જે પ્રગટ આનંદ છે તે આનંદની જાતનો પ્રગટ અનુભવ ગોચર થાય છે. એવી શાંતિ અને આનંદ આ જીવે અનંતકાળમાં કદી પણ અનુભવ કરી નથી, એથી એને અપૂર્વ આનંદ કહેવામાં આવે. જે આત્મિક સુખની પાસે જગતમાં કહેવાતા ઊંચામાં ઊંચા સુખ દુઃખના ખાતામાં ખટવા પડે છે, એને સુખના ખાતામાં ગણી શકાતા નથી. ઇન્દ્રોનું સુખ તો એની સાથે સરખાવી શકાય કે નહીં, ઇન્દ્રોનું સુખ પણ આત્માના એક ક્ષણના અનુભવના સુખ પાસે સરખામણીમાં લઈ શકાય નહીં. એની જાત જુદી છે, એક દુઃખ છે ને એક સુખ છે. એવું ચમત્કારિક સ્વરૂપ જે શક્તિરૂપ છે તેનો પ્રગટ અનુભવ થાય છે. એ સમ્યક દર્શન થતા એમ થાય છે, એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિમાં એનો ઉત્તર સમુત્તરનો સમાવેશ કર્યા છે. પ્રથમ શું કરે, મુમુક્ષુ જીવે પહેલા શું કરવું જોઈએ, અમારે પહેલા શું કરવું જોઈએ, એવો એક પ્રશ્ન સામે આવે છે. પ્રથમ દ્રવગુણ પર્યાય બધાને ઓળખે, ઓળખે શબ્દ આવે છે, ઓળખે ઓળખે ઓળખે. સામાન્ય રીતે શાસ્ત્ર વાંચે છે, મુમુક્ષુજી વિચારે છે, આમ વાંચન વિચાર અને શ્રવણની પ્રક્રિયા થાય છે. અહીંયા એમ કહે છે કે એ પ્રક્રિયાનો હિસાબ નથી અહીંયા કરવો, ભલે ઉદયમાં વાંચવાનું હોય કે સાંભળવાનું હોય, વિચાર કરવાનું હોય, પણ ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. મારું આત્મ સ્વરૂપ દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે કેવું છે, બંધારણીય રીતે મારું સ્વરૂપ કેવું છે એનું પણ ભાવભાષણ કરવું, પર્યાયનું પર્યાયત્વ ભાવભાષણ કરવું, દ્રવ્યનું દ્રવ્યત્વનું ભાવભાષણ કરવું, ગુણના ગુણત્વનું ભાવભાષણ કરવું. જાણે છે એમાં કલ્પના પણ હોય છે, એને એમ લાગે છે કે હું જાણું છું, અને અયથાર્થતા પણ એમાં હોય છે, કલ્પના હોય છે એટલે એમાં અયથાર્થતા હોય છે, અન્યથા પણ હોય છે, અને ઓળખવામાં યથાર્થ ઓળખાણ થાય છે. બે વચ્ચે ફરક છે. બાહ્ય ક્રિયા સરખી લાગે, વાંચવું જાણવું સાંભળવું એવી બાહ્ય ક્રિયા સરખી લાગે, પણ અંદરમાં જે જ્ઞાન થાય છે એમાં ધારણા થાય છે કે ભાવભાષણ થાય છે, આ બે વચ્ચે ફરક છે. વિચારથી ધારણા થાય છે અને ભાવભાષણ થાય છે એમાં ફરક છે. ભાવ ભાષણમાં ભાવને અનુસરીને જ્ઞાન થાય છે, અને એ સિવાયના ની ધારણા અને વિચારમાં ભાવને અનુસર્યા વિના ધારણા થાય છે. દ્રષ્ટાંત મંદાક્રાંતા કહેવાય, આને શાર્દુલ વિક્રીડિત કહેવાય, અને ઉપજાતિ કહેવાય, અને વસંતિલતા કહેવાય, અને અનુષ્ટુપ કહેવાય. અનેક પ્રકારના ઢાળ છે તો શીખતી વખતે એની માત્રા પણ શીખે. અનુષ્ઠુપ ના પહેલા પદમાં 22.5 માત્રા હોય, મંદાક્રાંતમાં 26 માત્રા હોય, શું પછી આ માત્રા દીર્ઘ હોય, આ માત્રા ટૂંકી હોય, દીર્ઘ હોય ત્યાં લંબાવે, શું ત્યાં એ બે અક્ષર ને લંબાવે, ત્યાં ટૂંકું કરવાનું હોય ત્યાં ટૂંકું કરે, અને એવી રીતે એને બરાબર બેસાડે તો શીખે. જ્યારે એ રાગ વાગતો હોય કોઈ વાજિંત્રની અંદર, ત્યારે એને ખબર ન પડે કે આ કયો વાગે છે, તો ઓળખવામાં અને જાણવામાં આ ફરક છે. એટલે જાણે છે જે વ્યવસ્થિત પદ્ધતિથી પુસ્તકથી સજ્જો છે, એ શીખ્યો છે, પણ ઓળખાણ નથી એને એ રાગની. એટલે જ્યારે એ રાગ વાગે છે ત્યારે એને ખબર નથી પડતી કે આ બધામાંથી, આ પાંચમાંથી આ કયો વાગે છે. આ અને કોઈ પુસ્તકથી ન ભણ્યો હોય પણ એને ઓળખાણ થઈ ગઈ હોય તો જ્યારે વાગે ત્યારે એને ખબર પડે કે આ ફલાણા વાગે છે. કેટલી માત્રા છે તો મને ખબર નથી, પહેલા પદમાં કેટલી માત્રા, બીજા પદમાં કેટલી માત્રા, ચોથા પદમાં કેટલી માત્રા, એ કાંઈ ખબર નથી. રાગ આ વાગે છે એ મને ખબર પડે છે, આ ફેર છે. એમ અભણ હોય તો પણ ભાવ ભાષણથી પકડી લઈએ
બરોબર,
અને ભણેલો હોય, ઘણો શાસ્ત્ર ભણે, શાસ્ત્રી થાય, પારંગત થાય, આપે છે ને, મને એને ડિગ્રી આપે છે, ન ઓળખે એવું બને, પર્યાયને ઓળખે ને એવું બને, શિક્ષણ લઈએ પણ ન ઓળખે એવું બને, અને શિક્ષણ ન લઈએ અને ઓળખે એવું બને બને. હે વાસ્તુ બેન, એને બધું બધી ઓળખાણ હતી, અંતર કાંઈ નહોતું. આ બે વચ્ચે ફરક છે. ઓળખવું એ જ્ઞાની થવાની પદ્ધતિ છે, ભણવું એ વિદ્વાન અને પંડિત થવાની પદ્ધતિ છે. જ્ઞાની વિદ્વાન પંડિત હોય શકે, થઈ શકે, પણ પંડિત ને વિદ્વાન હોય એટલા બધા જ્ઞાની હોય શકે એવું બધો નથી. આમ ફરક છે. પછી કહું ને કે વિદ્વત્તા અને જ્ઞાન જુદી જુદી ચીજ છે. વિદવત્તા અને જ્ઞાન જુદી જુદી ચીજ છે. જે જ્ઞાન આત્માર્થે ઉપયોગી થાય એ જ્ઞાન સાચું, અને એ ખરી વિદવત્તા, એ સાચી વિદવત્તા, એ સાચી પંડિતા.
બરોબર.
જે જ્ઞાન આત્માર્થે કામ ન કરે
તેને
જ્ઞાન શું કહેવું? શાસ્ત્રનું જ્ઞાન આત્મવિષયક.
બરોબર.
અને આત્મહિતનો હેતુ એનાથી ન સરે તો એ જ્ઞાન શું કામનું? નાયક સ્વરૂપ છું એવો ભાવ પોતાને વિશે પોતાને ભાસવો જોઈએ. નાયક છું એવો ભાવ ભાસવો જોઈએ. પ્રથમ દ્રવગુણ પર્યાય બધાને ઓળખે, કેમ કે નવ તત્વ છે. આ તો ત્રણ છે પણ પેટા પર્યાય તાત્વિક દ્રષ્ટિએ નવ તત્વ. એમ કહે કે સંવર નિર્જરાને મોક્ષ તત્વ તો મને પ્રગટ નથી, પણ આશ્રમ તત્વ તો પ્રગટ છે. રાગાદી આશ્રમ થાય છે, આશ્રમમાં અટકે છે તે બંધ તત્વ છે, પ્રતિબદ્ધપણાને પામે છે તે બધ તત્વ છે, આખે આખો હું રાગી છું એમ લાગે છે, તો આખે આખો રોકાય છે, પ્રતિબંધ પામે છે. તો એને ભાવ, ભાવને પકડીને, પોતાના ચાલતા ભાવના અનુભવને પકડીને એ ભાવ ભાષણ કરવા માંગે છે કે ખાલી વ્યાખ્યા કરવા માંગે છે, સમજવા માંગે છે. વ્યાખ્યા તો એમ આવે કે જેમ નાવની અંદર છિદ્ર પડ્યું હોય અને પાણી એનો આશ્રવ શ્રવ સ્ત્રાવ જેની અંદર ચાલુ થઈ જાય, એમ આ આત્મામાં રાગાદિ વિકાર થતા કર્મનું આવું થાય છે, તેને આશ્રવ કહેવામાં આવે છે. તે દ્રવ્યાશ્રવ છે, અને વિકારી ભાવનું આવું થાય તે ભાવાશ્રવ છે. વ્યાખ્યા બરાબર સમજાય, પણ એવો ભાવ આવવાનો શરૂ થાય ત્યારે એનું એના ઉપર લક્ષ્ય હોય નહીં કે એને એને ખબર હોય કે નહીં. ભાવથી ન એને ભાષણ થાય તો માત્ર શીખવાનું થઈ જાય. એ જે શીખવાનું થાય છે એ પદ્ધતિ બરાબર નથી. એ પદ્ધતિથી જીવો તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે ત્યારે બંને પદ્ધતિમાં કઈ યોગ્ય પદ્ધતિ છે અને કઈ અયોગ્ય પદ્ધતિ છે એ બરાબર સમજીને સાચી પદ્ધતિને અંગીકાર કરવી જોઈએ. કુદરતી આ બધા શબ્દો આવ્યા છે, બરાબર શબ્દો આવ્યા છે. કુદરતી પોતાને જે રીતે જે ભાવથી કહેવું છે એવા શબ્દો છે જે આવ્યા છે. પ્રથમ ત્રિગુણ પર્યાય બધાને ઓળખે, ચેતન દ્રવ્યના એટલે નિજ દ્રવ્યના, નિજ ચેતન દ્રવ્યના સામાન્ય સ્વભાવને ઓળખીને, આ મૂળ સ્વરૂપ છે
બરાબર.
ચૈતન્ય દ્રવ્યનું એટલે કે પોતાનું મૂળ સ્વરૂપ, એ સામાન્ય સ્વભાવ છે, તેને ઓળખીને, તેને ઓળખીને તેના ઉપર દ્રષ્ટિ કરીને તેનો અભ્યાસ કરતા એટલે તેમાં હુંપણાનો અભ્યાસ કરતા, પોતાના અસ્તિત્વને સ્થાપવાનો અભ્યાસ કરતા કરતા ચૈતન્ય તેમાં ઠરી જાય. ચૈતન્ય એટલે પોતે પોતે તેમાં ઠરી જાય તો તેમાં વિભૂતિ છે તે પ્રગટ થાય છે.
બરોબર.
દ્રવગુણ પર્યાયના ભાવોને ઓળખીને, પછી પોતાના મૂળ સ્વરૂપને ઓળખીને, તેના ઉપર દ્રષ્ટિ કરીને, ઓળખ્યા વિના દ્રષ્ટિ થશે નહીં, અથવા ઓળખા વિના ઉપયોગ સ્થિર નહીં થાય. એમ કહે કે મારે નિર્વિકલ્પ સ્થિર યોગમાં ઉપયોગમાં રહેવું છે, સ્થિર થઈ જવું છે, આત્મામાં લીન થવું, અથવા ઉપયોગને આત્મામાં વાળવો છે, મારો ઉપયોગ બહાર જાય છે અને આત્મામાં
વાળવો છે,
વાળવો છે. પણ એ ઉપયોગ વળવા પહેલા શું શું થાય તો ઉપયોગ વળે અને નહીતર ઉપયોગ ન વળે એ વાતનો ખ્યાલ પણ ન હોય, એની સમજણ પણ ન હોય, અને માત્ર એવી ઈચ્છા કે આશા ધરે કે મારો ઉપયોગ આત્મામાં વળે તો સારું, એથી કોઈ આત્મામાં ઉપયોગ વળી શકતો નથી. એટલે એનો ક્રમ લીધો છે કે ચૈતન્ય દ્રવ્યના સામાન્ય સ્વભાવને ઓળખીને, પોતાના સ્વરૂપમાં મૂળ સ્વરૂપને ઓળખે, એ ઓળખતા એને કોઈ અપૂર્વ મહિમા જાગ્રત થાય છે, એને ધ્યાન રાખ્યો છે, ત્યારે એમાં દ્રષ્ટિ સ્થિર થાય છે. અનાદિથી ઊંધી પડેલી જે દ્રષ્ટિ, એ દ્રષ્ટિને ઉથલાવવી એ બહુ ભીષ્મ કર્તવ્ય છે, ભીષ્મકાર્ય છે, બહુ મોટું કામ છે. જો દ્રષ્ટિ બદલે તો અનંત ગુણ બદલશે, અને દ્રષ્ટિ બદલશે તો દ્રષ્ટિ સાથે પરિણમનમાં બળ એટલું બધું એ દિશામાં કામ કરશે, જે દિશામાં દ્રષ્ટિ કામ કરવા લાગશે એ દિશામાં આત્માનું બળ વિરિગુણનું પરિણમન પુરુષાર્થ એટલો કામ કરવા લાગશે કે આત્મા પોતાના પરિપૂર્ણ શુદ્ધતાને માર્ગે ક્રમશઃ આપોઆપ આગળ વધતો જશે. શુદ્ધિ ની વૃદ્ધિ નિર્જરાય ની ચાલુ ને ચાલુ રહેશે, ગુણસરાય નિર્જરા થઈ જશે. આટલું બધું ચોખ્ખું કરી દીધું છે, કેવી રીતે આગળ ચાલવું, મુકશું જીવ પ્રથમ શું કરે એ પ્રશ્ન ચાલ્યો છે. પહેલા મારે શું કરવું મુકશું એ પૂછે છે. દ્રવ્ય પર્યાયને ત્યાં ઓળખ્યા, જે જે શાસ્ત્રોમાં અને જે જે વિષયના તજજ્ઞ છે, તત્વજ્ઞ છે, એની પાસેથી તે તારા દ્રવ્યગુણ પર્યાયને ઓળખ્યા. દ્રવ્યગુણ પર્યાયને ઓળખીને તારા મૂળ સ્વરૂપને ઓળખ, મૂળ સ્વરૂપને ઓળખતા તને કોઈ અપૂર્વ મહિમા ઉત્પન્ન થશે. અનંત મહિમાવંત પોતાનું સામાન્ય સ્વરૂપ કહેવાય, સામાન્ય સ્વરૂપ એટલું એક રૂપ રહેશે એટલે, પણ એ ઘણો વિશિષ્ટ છે અન્ય દ્રવ્યોથી અન્ય ભાવોથી, ઘણો વિશિષ્ટ છે, અનંત ગુણ નિદાન છે. એ અનંત ગુણના ધામને ઓળખતા એ જેટલું મહિમાવંત છે એટલો મહિમા તારા જ્ઞાનની અંદર ભાષ્યમાન થશે, એટલે તને ભાવ ભાષશે. અનંત મહિમાવંત છે તેવું જ તને ભાવમાં ભાષ્યમાન થશે, એનું નામ ઓળખાણ છે. જો એનું મહિમાવંત પણ ભાષ્યમાન ન થાય તો એની ઓળખાણ નથી. તો અહીંયા તે જાણવાનું ઓળખવામાં શું ફેર છે, કે જાણે છે કે આત્મામાં આનંદ ગુણ છે, નથી જાણતો, માનશું છે, સાંભળ્યું છે, આત્મામાં આનંદ ગુણ છે એની સંખ્યા એ કરીને એની અનંતતા છે, વળી તે આનંદ ગુણનો એક રૂપ દ્રવ સ્વભાવ છે, એક ગુણમાં પણ અનંત સામર્થ્ય છે, આત્મામાં અનંત આનંદ છે, જે ગુણો છે એમાં મુખ્યપણે આત્મામાં અનંત આનંદ છે, અનંત જ્ઞાનનું સર્વજ્ઞપૂર્ણ એવું જ્ઞાન સામર્થ્ય છે, આ બધું જાણે તો છે પણ ઓળખતો નથી, એટલો ફરક છે. જાણે પછી પ્રશ્ન કરે છે કે લ્યો આ તો આત્માને જાણ્યો, આપણે કહ્યું એવું આત્માને અમે જાણ્યો, પણ હવે મહિમા કેમ કરવો એમ પૂછે છે, પૂછે છે કે નહીં, આત્માનો મહિમા કેમ લાવવો, કેમ કરવો. ભાઈ જેને ઓળખાય એને કેમ લાવવો, કેમ થાય, કેમ કરવો એ પ્રશ્ન રહે નહીં. વાત નાખી છે, આટલો ફરક છે યથાર્થ ઓળખ અને માત્ર જાણ પણ, ભલે શાસ્ત્ર અનુકૂળ હોય, શાસ્ત્ર થી વિરુદ્ધ ન જાણે, શાસ્ત્ર કહે છે તે વાતને સંમત કરે, તો પણ જ્યાં સુધી ઓળખાણ નથી ત્યાં સુધી મહિમા આવતો નથી. તો સીધી વાત છે, ઘરમાં હીરો હોય પોતે ઓળખતો ન હોય, સંબંધિત સગા સંબંધિત વિવાહ ઝવેરી હોય એવામાં લાવો જોઈ લઈએ જરા, તમારા ઘરમાં તો વડીલો ઉપાર્જિત રતન છે, બહુ કિંમતી છે, આ તો બજારમાં ક્યાંય જોયું નથી, આવું જિંદગીમાં આવું જોયું નથી, રતન એટલી કિંમત કે એનો કોઈ લેનાર નીકળે નહીં, આનો દેનાર નીકળે નહીં, આનો પ્રતિમાનો છે ને દક્ષિણની અંદર સંપૂર્ણ બિદરીમાં, એનો કોઈ લેનાર નીકળે નહીં, એનો કોઈ વેચનાર નીકળે નહીં, કરોડો અબજોની કિંમત હોય. પોતાને ખબર છે કે આ સામાન્ય પથ્થર નથી, પૂર્વજ એ તિજોરીમાં રાખેલો હીરો છે એટલે એને ખબર છે. હીરાને પથ્થર નથી કહેતો, બરાબર, હીરાને હીરો જ કહે છે. એટલું જ નહીં, એને તિજોરીમાં બરાબર સાચવે પણ છે, તિથિની ઓળખાણ થઈ ગઈ એને, શાસ્ત્ર છે એને શાસ્ત્ર જ કહીએ છીએ, એની પૂજા પણ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, શાસ્ત્રને શાસ્ત્રના સ્થાનમાં રાખીએ છીએ, દેવને દેવના સ્થાનમાં, ગુરુને ગુરુના સ્થાનમાં, સત્પુરુષને સત્પુરુષના સ્થાનમાં, એટલે કઈ ઓળખાણ થઈ ગઈ. પૂજા ભક્તિ કરે એવી રીતે જાણીને પણ કરે તો પણ ઓળખાણ થવી બીજી વાત છે. હીરાને જાણવો, એને તિજોરીમાં રાખવો, એને સાચવો એક વાત છે, ઓળખવી એ બીજી જ વાત છે. આખો આધાર ઓળખાણ ઉપર છે. જો ઓળખાણ ન થાય તો મિથ્યાત્વની ગ્રંથિ છૂટે નહીં, ગ્રંથિ ગાંઠના રૂપમાં આવે. ગાંઠનો એવો પ્રકાર છે કે ગાંઠ છૂટા પહેલા ઢીલી થાય તો છૂટે. ગાંઠ નિવીડ વળી ગઈ હોય, બે આંતણા જુદા દેખાતા ન હોય કે બે દોરીના બે છેડા જુદા વળ દેખાતા ન હોય, એવી ઘણા વખત થી પડી ગયેલી ચિકાશ જામી ગયેલી અંદર આમ એક મેઘ દેખાતી હોય, એને આખી ખુલી નાખવી હોય તો ઢીલી પીડ્યા વિના ખુલે નહીં. એમ મિથ્યાત્મની પડેલી ગ્રંથિ ઓળખાણના કાળમાં ઢીલી પડી જાય છે. દર્શન મંદ થાય છે એમ કહો, જીવ સમ્યક સન્મુખ થાય છે એમ કહો, કે મિથ્યાત્મની ગ્રંથિ ઢીલી પડી જાય છે એમ કહો. આ સ્વાધ્યાય એના માટે છે. કાલે વિશે ચાલ્યો કે લક્ષ્ય થવા અને તે નો લક્ષ્ય થવું એ ઓળખાણના કાળમાં લક્ષ્ય થાય છે. જ્યારે ઓળખાણ થાય છે ત્યારે અપૂર્વ મહિમા આવે છે, અને અપૂર્વ મહિમા આવે છે ત્યારે એનો લક્ષ્ય બંધાઈ જાય છે કે હું આવો છું. પછી લક્ષ્યમાંથી એ પદાર્થ દૂર થતો નથી કે ખસતો નથી. અસ્તિત્વ ગ્રહણ થયા પછી નજરાય છે, નજરાય છે એટલે નજરમાંથી ખસતો નથી. દુનિયામાં પણ એમ કે છે ને ભીણ્યો પણ ગીણ્યો નહીં, ભણે પણ ભણતર ને ઉપયોગમાં ન લઈ શકે. વ્યવહારિક રીતે વ્યવહારો વ્યવહારિક ઉપયોગ ન થાય ભણતર નો, શું કે છે એના માટે. વૃદ્ધ માણસો હોય તો એના છોકરો ભણી ગણીને આવ્યો હોય, એના ભણતરનો ઉપયોગ નથી કરી શકતો એમ ખ્યાલ આવે તો જો ભાઈ તું તારા જેમ ભણ્યો નથી, તો ભણ્યો છો ખરો પણ ભણ્યો છો પણ મારી દ્રષ્ટિએ ભણ્યો નથી. ભણ્યો નથી એટલે તો પ્રેક્ટિકલ નથી એ બાબતમાં. એના મોરબી પિતાશ્રી દાદાશ્રી કોઈ હોય અપણ હોય તો એ એમ કે પહેલું શું કરવું કે પહેલી ઓળખાણ કરવી, પ્રથમ તાવત શબ્દ પડ્યો છે. સમય સારે 144 કથામાં અનુભવની ગાથા છે, પક્ષાંતિ ગ્રાંત સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમયસાર સ્વરૂપ જેને પરિણમન કહેવામાં આવ્યું છે. પરિણમનને સમયસાર સ્વરૂપ કહેવામાં આવે, એ જ સમયસાર છે, એ જ સમ્યક દર્શન છે, એ જ સમ્યક જ્ઞાન છે અને એ જ સમયસાર છે. 15મી ગાથામાં એને જીવ શાસન કહેવામાં આવ્યું. ટોટલ માર્યો છે. ભગવાન અનંત પરમેશ્વર છે, જૈન પરમેશ્વરના શ્રી મુખેથી જે અનક્ષરાત્મક નીકળી એ દિવ્યધની નો રહસ્ય શું, કે આવું સ્વાનુભવ થાય એ દિવ્યધની જીવને સ્વાનુભવ થાય અને એનો સંસાર છૂટી જાય એ એનું રહસ્ય. એ વાણી તો અનક્ષરાત્મક હતી. ચાર જ્ઞાનના ધણી જે ગણધર દેવ હતા એને અનક્ષરાત્માથી અક્ષરાત્મક પણ પ્રસ્તુત કરી છે. એ વાણીને ગ્રંથારૂઢ કરી છે, શાસ્ત્રારૂઢ કરી છે. બધાનું રહસ્ય આ છે. ઉત્કૃષ્ટ જ્ઞાન ના ધણી હતા. ચાર જ્ઞાન તેને અંતર્મૂર્ત માં બાર અંગ ની રચના થવાનું તેના પ્રતિશુદ્ધ જ્ઞાન માં સામર્થ્ય છે. એવું જેનું દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત છે. મૂળિયું ક્યાં છે? સ્વાનુભૂતિ ક્યાં ઓળખાણ કરવી એ છે. શ્રીમદજી એને અનન્ય કારણ કહ્યું છે. 851 ના પ્રમાણે એને
અનન્ય કારણ,
અનન્ય કારણ
851
હા અનન્ય કારણ એને ઓળખાણ થાય ને અનુભવ થાય થાય ને થાય જ એમ એનો સંસ્કાર પડી જાય છે. એક ન્યાય એને ઉપચાર થી સમ્યક દર્શન કહ્યું, બીજા ન્યાય એને સમ્યક દર્શન નું અનન્ય કારણ કહ્યું. વેદ જ્ઞાન તો એ ઓળખાણ કરવાની વિધિ છે અને ઓળખાણ એનું રિઝલ્ટ છે.
બરોબર,
એક કારણ છે ને એક કાર્ય છે. અભ્યાસ કરતા કરતા પ્રયત્ન કરતા કરતા એને ઓળખાણ થાય કે હું જ્ઞાનમય બિન સત્તા ધારક જગતનું એક સ્વતંત્ર શાશ્વત દ્રવ્ય છું, પદાર્થ છું, અને મારા મારું અનંત મહિમાવંત સામર્થ્ય મારામાં સદાય છે. એવું જયારે એને ઓળખાણ થાય તો એ વેદ જ્ઞાન કરતા કરતા એને થાય. તેમ કરતા કરતા થાય ઓળખાણ કે વેદ જ્ઞાનમાં એ પોતાના જ્ઞાનનો પરિચય કરતા કરતા એ સ્વભાવ ઓળખાઈ જાય છે. શું થાય છે કે જ્ઞાનમાં સામાન્ય ને વિશેષ એવા બે પડખા અંતરંગ ને બહિરંગમાં થાય છે. એમાં પરિચય કરતા કરતા સામાન્ય ઉપરથી સામાન્ય સદ્રશ સ્વભાવને એ નિર્વિકલ્પ સ્વભાવને પ્રત્યક્ષ સ્વભાવને અનંત સામર્થવંત સ્વભાવને એ ઓળખી લે છે. પરિચય કરવાની વિધિ વેદ જ્ઞાન છે. પરિચય વગર ઓળખાણ કોઈની થતી નથી. એ ઓળખાણ કરીને તેના ઉપર દ્રષ્ટિ કરતા એ તેમાં શ્રદ્ધા પોતાનું અસ્તિત્વને ગ્રહણ કરી લે. બીજે અસ્તિત્વ સ્થાય પૂરતું રાગાદીમાં તેને ઉઠાપે અને જ્યાં અસ્તિત્વ છે ત્યાં જ તેની સ્થાપના કરે. શ્રદ્ધાંતમાં એને દૃષ્ટિ કરી એમ કહેવામાં આવે છે. દૃષ્ટિ એટલે આ દ્રષ્ટિની દૃષ્ટિ એટલે ત્યાં શ્રદ્ધાંતની વાત કરી છે. એના ઉપર દ્રષ્ટિ કરીને તેનો હું પણ અભ્યાસ કરતા કરતા હું આવો છું, હું આવો છું. અભ્યાસ એટલે પરિણામ આવે. દ્રષ્ટિપૂર્વકનો જે પરિણમન છે અથવા દ્રષ્ટિપૂર્વકનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થથી સ્વરૂપલીનતા થાય છે. દ્રષ્ટિપૂર્વકના પુરુષાર્થથી દ્રષ્ટિબળથી પોતાને સ્વરૂપલીનતા થાય છે, સ્વરૂપ સ્થિરતા થાય છે. એને ચૈતન્ય ચૈતન્યમાં ઠરી ગયો એમ કહેવામાં આવે છે.
બરોબર,
આત્મા આત્મામાં ઠરી ગયો. પરિણામ આત્મામાં ઠરી ગયું કે આત્મા પરિણામમાં આવી ગયો? કઈ નહીં, આત્મા આત્મામાં ઠરી ગયો. બે આત્મા ઠરી ગયો તે પણ આત્મા, એમાં ઠર્યો એ પણ આત્મા. કેમ કે સર્વત્ર આત્માકાર દશા છે, એકાકાર દશા છે, એટલે આત્મા આત્મામાં ઠરી ગયો એમ કહેવામાં આવે છે.
એક આત્મા પર્યાય, એક આત્મા ધ્રુવ.
હા, પણ એ તો ઓળખવું હોય ત્યારે.
બરોબર,
ગુણ ને પર્યાયને ઓળખવું હોય ત્યારે એવો વિચાર આવે. ઠરવામાં એવા વિચારનો કઈ પ્રશ્ન છે
નહીં.
ઓળખાણ થઈ ગઈ એટલે નામ માત્ર થી આખો પદાર્થ જ્ઞાનમાં આવે છે. એક પરિચિત વ્યક્તિ હોય જેને ઓળખતા હોય. શું?
બરોબર,
ભલે ગરીબ માણસ હોય ને નામ લક્ષ્મીચંદ હોય પણ ખબર હોય કે ફલાણા ભાઈ લક્ષ્મીચંદ, એટલે નામ થી આખી વ્યક્તિ એના જ્ઞાનમાં ખડી થઈ જાય છે. પછી દ્રવ્યગુણ પર્યાયના વેદનો કોઈ જરૂરિયાત નથી કે આ ઠરે તે પર્યાય, જેમાં ઠરે તે દ્રવ્ય, એ બધું ઓળખાણ કરતી વખતે બધી
લઈ છે.
ફરવા ટાણે એ કઈ હોય શકે ત્યારે તો આત્મા આત્મા માં થઈ ગયો. બસ આત્મા આત્મા માં થઈ ગયો. પૂર્વ ના સંસ્કાર કઈ મફત જોર કરતા નથી. રસ ઘણો લીધો છે આ જીવે, અને પરિણામ તો ત્રાજવાના પલ્લા જેવા છે. જેના ઉપર વજન વધારે જાય એ પલ્લું નમી જાય, વજન વાળું પલ્લું નમે. તો એ જે સંસ્કાર જે રસથી જે વજનથી ગ્રહણ કર્યા છે એની લાળ જે લંબાઈ છે,
બરોબર,
તો એનો ઉપાય શું?
ઉપાય
તો જે પલ્લામાં વજન બેસી ગયું છે એથી વધારે વજન આ બાજુ બીજા પલ્લામાં મૂકે, રોલું પલ્લું ઊંચું એમ વિરુદ્ધ રસને કેળવવો. આ જીવે વિભાવ રસને વિકારી રસને બહુ કેળવો છે, અનંત કાળથી કેળવો છે એને. તો એનેથી એને અવિકારી રસને કેળવવો જોઈએ, અંદરમાં જ્ઞાન રસને કેળવવો. અવિકારી જ્ઞાન રસ છે એની કેળવણી એને કરવી જોઈએ, એનો રસ એને લેવો જોઈએ વિશેષ વિશેષમાં.
બરોબર,
ઓલો રસ છે એ ચૂકો થઈને ઉડી જશે, ખરાશ થઈ જશે, ક્યાં જશે પત્તો લાગશે નહીં ને નહીં, અને નહીંતર કાઢ્યો જશે નહીં. બે વાત છે. ઓળખાણ સુધી ન પહોંચાય ત્યાં સુધી જ્ઞાનની શક્તિને, જે પરિણામની અંદર વ્યક્ત છે એવી જ્ઞાનની શક્તિને, અને જે પરિણામની અંદર વ્યક્ત છે એવી વીર્ય શક્તિને, પુરુષાર્થની શક્તિને આ એક જ દિશામાં એક જ જગ્યાએ એક જ કામમાં લગાડવી. બીજે શક્તિને લગાડવી નહીં. બસ પછી કામ નથી થતું એવું બનતું નથી. પછી ભાગ્યાધીન વસ્તુ નથી આ. આ પુરુષાર્થાધીન છે. જો કોઈ પોતાના પુરુષાર્થને યથાસ્થાનમાં લાગુ કરે, એનો ઉપયોગ કરે, તો જેટલું કારણ આપે એટલું કાર્ય થાય જ થાય એવો નિયમ છે. આની અંદર વસ્તુનું વિજ્ઞાન છે. આમાં ન થાય, થાય કે ન થાય અનિશ્ચિતતા પણ નથી, ન થાય એવું પણ નથી, થાય જ એવી નિશ્ચિતતા છે એવો નિયમ છે.
બરોબર,
તો એ છે કે શું કરવું ને કેમ કરવું એ જ ઘણાને ખબર નથી. જ્યારે સત્પુરુષોએ અને સંતોએ એ વાતને સુગમ કરી છે કે લે શું કરવું એ તને કહીએ, કેમ કરવું એ તને કહીએ. હવે કરવું તારે છે, તારું કામ કરવું મારે નથી. તારું કામ તો તારે કરવું છે એટલી વાત નક્કી છે, અને એટલી તૈયારી સહિત સમજવા બેસ કે કામ તો મારે કરવું છે, કામ કરવા હું તૈયાર છું, મારી શક્તિને હું મારા કામમાં લગાવવા માટે હું તૈયાર થઈ ગયો છું, મને માર્ગદર્શન આપો, મને રસ્તો સુધી હું કાંઈ કહો, હું કામ કરવા તૈયાર છું. મારા કામ કરવા હું તૈયાર છું, બતાવો કામ, લાવો કામ, કામ કરવા તૈયાર છું. માણસ બેકાર હોય ત્યારે કામ લાવો
તૈયાર છો.
અમને પૂરું ન પડે, પૂરું ન થાય એવી રીતે કામ, એવી રીતે પૈસા આપો, એને કામ કામ વધારે કરવું હોય તો વધારે કામ લાવો તમે, પૂરા પૈસા અમને આપો, મારું પેટ ભરાય એવી રીતે પૂરા પૈસા
આપો,
કામ લાવો. એનો અર્થ શું કે કામ કરવા તૈયાર છે.
બરોબર,
એમ એવી રીતે જે તૈયાર થાય કે મારે મારું કામ કરવું છે, એને માર્ગની સૂઝ ન પડતી હોય તો આ કાળની અંદર એ મૂંઝવણ કે એ જાતની કોઈ તકલીફ થાય નથી. પ્રશ્ન છે. તેનો હું પણ અભ્યાસ કરતા કરતા ચૈતન્ય તેમાં થઈ જાય, એવું ન થવું જોઈએ કે સાંભળ્યા કરે ને કામ કરે નહીં, વાંચ્યા કરે ને કામ કરે નહીં, એમ ન થવું જોઈએ, એમ એનો અર્થ છે. જાણે અજાણે થઈ ગયું હોય છે કે ન જણાય એ જણાય, એટલે બસ જાણે જ્ઞાન થઈ ગયું, જાણે મારું કામ થઈ ગયું કે નહીં. કામ ની શરૂઆત હવે થશે અને સમજાયા પછી, જણાયા પછી એ સમજણને લાગુ કરવી, એવું જે કામ એની શરૂઆત જ હવે પછી થાય છે.
બરોબર,
જ્યાં તું પૂર્ણ વિરામ કહે છો કે ત્યાંથી તો શરૂઆત કરવાની હજી બાકી છે, ત્યાં પૂર્ણ વિરામ ક્યાં તો મૂકી દે તો. ચૈતન્ય જો ચૈતન્ય તેમાં થઈ જાય એમ, હું પણાનો નું પરિણમન પુરુષાર્થ કરતા કરતા ચૈતન્ય જો સ્થિર થઈ જાય તો એ સ્થિર થયેલા ઉપયોગમાં વિભૂતિ છે તે પ્રગટ થાય છે. એમાં જે વિભૂતિ છે, વૈભવ છે, ચૈતન્યનો વૈભવ છે, એ શુદ્ધોપયોગના કાળમાં પ્રગટપણે વિશેષપણે બહાર આવે છે, અથવા શક્તિની વ્યક્તિ વિશેષપણે એકાગ્રતાના કાળમાં થાય છે. ચૈતન્યના અસલી સ્વભાવને, ચૈતન્યના મૂળ સ્વભાવને લગ્ને લાગે તો પ્રતીતિ થાય, ચૈતન્યના મૂળ સ્વભાવની લગ્ને લાગે તો પ્રતીતિ થાય જ થાય. આવડી બીજી વાત કરી, ઓળખવાની સાથે સાથે એને સ્વકાર્યની લગ્ન હોવી જોઈએ. એકલું કુતૂહલ કામ ન આવે ઉપર ઉપર, એની એને લગ્ન હોવી જોઈએ. અસલી સ્વભાવની લગ્ન લાગે તો પ્રતીતિ થાય, તેમાં ઠરે તો તેનો અનુભવ થાય. પ્રતીતિ થાય એટલે વિશ્વાસ આવે, અને ઠરે ત્યારે એનો એને અનુભવ થાય. એટલે આ બધા ભાવો મેળવવા માટે, ઓળખાવા માટે છે કે આ જીવના પરિણામમાં ચૈતન્ય સ્વભાવની લગ્ન લાગી છે. જો લગ્ન ન લાગે તો એને પ્રતીતિ એટલે દ્રષ્ટિનું પરિણમન આવવાનું કેવી રીતે બનશે? દ્રષ્ટિનું પરિણમન આવે, પ્રતીતિ આવે એ પહેલા અવશ્ય જીવને એની લગ્ન હોય છે, ન હોય એવું બધું નથી. બેનશ્રીના વક્તવ્યમાં આ બે વાત ખાસ આવે છે, અથવા વિશિષ્ટ પ્રકારે આવે છે. એક તો એને પોતાના સ્વરૂપની લગ્ન લાગવી, અને એક તો એને પોતાના સ્વરૂપની કોઈ અપૂર્વ ભાવના, આંતરડીમાંથી ઊભી થયેલી ભાવના, ચૈતન્યમાંથી ઊભી થયેલી એની ભાવના હોવી જોઈએ. આ બે વાત ઉપર આખું પાયાની બે વાત ઉપર આખું ચણતર છે, આખું મંડાણ છે મોક્ષ માર્ગનો.
બરાબર,
એ વાત અમે પોતાના એકદમ અનુભવથી બહાર મૂકેલી વાત છે. પોતે જે માર્ગે પસાર થયા છે, તે પસાર થયા છે, અનુભવમાંથી કાઢીને મૂકેલી આ બે છે. મુક્ષુ જીવે મુક્ષુની ભૂમિકામાં એ વાતની મેળવણી કરીને, ન હોય તો એ વાત એને ઉત્પન્ન થાય એ સ્થિતિમાં એને આવવું રહ્યું, એ પહેલાં આગળનું કોઈ ચણતર થાય. પાયાનો પાયો ન હોય ને આગળનું કોઈ ચણતર થાય એ બની શકે એવું નથી. આટલી બધી વાત ચોખ્ખી કરીને મૂકી દીધી. પૂર્વ સંસ્કાર જોર કરે તો એ પ્રશ્ન ઉઠાવવા જેવો છે કે હે આત્મા, હજી તારે તને કાંઈ પરિભ્રમણથી થાક નથી લાગ્યો? પૂર્વના જે સંસ્કારો છે એ તો બધા પરિભ્રમણને સાધક, પરિભ્રમણને સાધનારા ભાવો છે. તો પોતે જ પોતાને પ્રશ્ન કરે કે હજી તને પરિભ્રમણનો થાક નથી લાગ્યો? શું લાગ્યો તું? હજી તને પરિભ્રમણ કેટલું કરવું છે? કેમ તને થાક નથી લાગ્યો? કેમ તને જન્મ મરણના અને બીજા દુઃખો નથી, દુઃખથી ખસવાનો ભાવ હતો? અને તારું જે પરમ શાંત સ્વરૂપ, એ પરમ શાંત સ્વરૂપમાં શાંતપણે રહેવાનો કેમ તને ભાવ નથી? કેમ પ્રયત્ન નથી? કેમ અભિલાષા નથી? આ એ ચિંતન અને મંથનનો વિષય થઈ જુઓ. તો એ સંસ્કારની ગાંઠ છે એ ઢીલી પડે, પેલા ઢીલી પડવી જોઈએ. ઢીલી પડે તો છૂટે, ઢીલી પડ્યા વગર સીધી છૂટી જાય એવું બનતો. એ બધી ગ્રંથિમાં એ બધા સંસ્કાર જ કામ કરે છે. જે મુખ્યાત્મની ગ્રંથિ છે એ દોરીની અંદર એક એક દોરો છે, એ બધા સંસ્કાર જ છે, ઊંધા સંસ્કાર છે. જે નિવીડ થઈને પડેલા છે એને ઢીલા કરી, આત્મભાવનાથી અને સ્વરૂપની લગ્નથી એને ઢીલા કરી નાખવા. પછી તો આગળ રસ્તો સહેલો છે અને આપોઆપ છે, પણ આટલામાં આ પહેલું જે થયું એ જ્યારે કોઈ જીવને અંતરથી છૂટવાની ભાવના થાય છે ત્યારે જ એને લગ્ન લાગે છે.
બરોબર,
ત્યારે જ એ સાચે રસ્તે આવે છે. એ સિવાય એને સાચે રસ્તે ચડવાનું બનતું નથી. પાછો ફરીને લે છે કે પહેલામાં પહેલા ચૈતન્ય દ્રવ્યને ઓળખવું. પ્રથમ શું કરવું એ પ્રશ્ન ચાલ્યો છે ને?
ચાલ્યો.
વાત સમુચયપણે કરી, એમાં ઘણી વાતો કરી નાખી એટલે પાછું ગૌણ ન થઈ જાય કે ખ્યાલ બહાર ન રહી જાય. એટલે જુદું પાડીને કહે છે કે પહેલામાં પહેલા ચૈતન્ય દ્રવ્યને
ઓળખવું.
નિજ ચૈતન્ય દ્રવ્ય એની ઓળખાણ કરવી, નિજ ચૈતન્ય હીરાની ઓળખાણ કરવી, ચૈતન્યને ઓળખવું, ચૈતન્યમાં જ વિશ્વાસ કરવો. જો ઓળખાણ થશે તો વિશ્વાસ આવશે. કેવો વિશ્વાસ આવશે? કે મારું અનંત સુખ મારામાં હયાત છે. આત્મપ્રદેશ એ શરીર પ્રમાણ આત્માના પ્રદેશો છે. પ્રદેશે પ્રદેશે અનંત સુખ હયાત ભરેલું ભરપૂર પડ્યું છે, વિદ્યમાન છે, મોજૂદ છે, હયાત છે એવો વિશ્વાસ એને, એની હૈયાતીનો
વિશ્વાસ કરવો.
વિશ્વાસ આવે, ઓળખાણ વગર વિશ્વાસ આવશે
નહીં.
અને જ્યાં સુધી નિજ સુખનો નિજમાં વિશ્વાસ ના આવે ત્યાં સુધી પરમાથી સુખનો વિશ્વાસ મટે
નહીં.
આ નિયમ છે, કેમ કે એ સંસ્કાર પડી ગયા છે. પરમા સુખ છે, અનુકૂળતામાં સુખ છે, એમાં એ સુખના સંસ્કાર પડી ગયા છે. અને એ વિશ્વાસ તૂટ્યા વિના આ વિશ્વાસ થાય નહીં. આ વિશ્વાસ થયા વિના એ વિશ્વાસ તૂટે નહીં. બે એક સાથે છે. કહેવાય કોઈ વખત આમથી કહેવાય, કોઈ વખત આમથી કહેવાય, કથનને દોષ નથી. પણ સમજવામાં એમ હોવું જોઈએ કે બંને એક સાથે થાય છે, કોઈ વારા ફરતે થતું
નથી.
અંધારું પહેલાથી છે અને અજવાળું પાછળથી થાય છે, એટલે એમ કહેવાય કે અજવાળું થાય તો અંધારું જાય. અથવા એમ પણ કહેવાય કે અંધારું જાય ત્યારે અજવાળું થાય. પણ એ તો એક જ કાળે થાય છે. એટલી વાત જરૂર છે કે અંધારું પહેલા હતું, અજવાળું પછી થયું. તો પણ જવા આવવાની પ્રક્રિયા એક સમયમાં છે, જે સમયમાં મિથ્યાત્મનો અભાવ, જે સમયમાં અજ્ઞાનનો અભાવ, તે સમયમાં સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન નો સદભાવ ઉત્પત્તિ એક જ સમયમાં છે. કાઢ જાય ત્યારે ચળકાવ, ત્યારે કાટ આવે, સિદ્ધિ સિદ્ધિ વાત છે. એક સમય ચૈતન્યમાં જ વિશ્વાસ કરવો, ઓળખીને વિશ્વાસ કરવો. વિશ્વાસનો વિષય પોતાનું અનંત સામર્થ્ય છે. વિશ્વાસનો વિષય એ આમ અનંત સામર્થ્યના એક અંશે રહેલું અનંત સુખ છે. અનંત સામર્થ્યમાં તો અનંત ગુણનું સામર્થ્ય છે, એમાં એક સુખ શક્તિ છે. એ સુખ શક્તિ એનો એક અંશ છે અનંત સામર્થ્ય. પણ એટલું અનંત સુખ છે, એટલું અનંત સુખ છે કે આ જીવને સુખ માટે ક્યાંય પછી જોવું પડે એ વાત રહેતી નથી. જેમ પોતાના ઘરમાં ભંડાર ભરેલા છે એમ જેને ખબર પડે એને બીજે ક્યાંય લાચારી કરવી પડતી નથી. મારા ઘરમાં ભરેલા ભંડાર છે, હું કઈ ભટકું રોટલા માટે લાંબો હાથ કરીશ એ પ્રશ્ન રહેતો નથી. મારા ઘરમાં ભંડાર ભરેલા છે એમ જેમાં અમાપ સુખ છે, એટલું સુખ છે કે જે સુખને જોનાર એમાં સંભી જાય છે. જોનાર એવો ઉપયોગ, જ્ઞાનનો વ્યાપાર, સુખને જોવે કે ઓહો આમાં કેટલું સુખ છે તો એને સંભી જવું પડે છે. એક વાત ત્યાંથી પોતાના પોતાને ખસેડી શકતો નથી. એવું અચિંત્ય ચિંતવનમાં ન આવે, જ્ઞાનમાં આવે, પણ મનના ચિંતવનમાં ન આવી શકે એવું કોઈ અચિંત્ય સુખ, એ જેનું સ્વરૂપ છે એનો જ્યાં વિશ્વાસ આવે કોઈ બી જગતના પદાર્થોમાં સુખનો વિશ્વાસ ટકી શકે. વિશ્વાસ કરવો અને પછી ચૈતન્યમાં જ કરવું. વિશ્વાસ થતા પછી પરિણામ મેં બીજે ક્યાંય ઠરવાનું ઠામ રહેતો ક્યાંય છોટે નહીં. પરિણામ ક્યાંય લાગે નહીં, લગાડવા હોય તો પણ લાગે નહીં. એ તો સમ્યક દર્શને વાચા આપે, સમ્યક દર્શનને વાચા આપે. પછી તારે સંસારમાં લાગવું હોય તો એની બરાબરીમાં કઈ સ્વાદ નહીં હોવાથી તું પછી તને ક્યાંય તું ફરીને ઠામ થઈશ. એમ અત્યંત મધુર ચીજ નો આસ્વાદ કર્યા પછી ખડ કોઈ ખાય તો ખડમાં એમ કે પણ આ ખડ બહુ ઊંચો. ખડની અનેક જાત આવે, આવે ઘણો આવે, કુમળો આવે, મોટા રાડા આવે, અનેક જાતના ખડ થાય. આ ખડ બહુ સારું છે, ઊંચામાં ઊંચું ખડ છે, તમે જરા ચાવી તો જુઓ ભાઈ. હવે જે મિષ્ટાન છે એની ભાઈ ખડના સ્વાદની મેળવણી થાય. આત્માના આનંદ પાસે જગતના પદાર્થો પ્રત્યે પરિણામ જતા આકુળતા થાય, એ આકુળતાની મેળવણી નિરાકુળ અંતર્મુખ આનંદના પરિણામ સાથે કોઈ દિવસ થઈ શકે
નહીં.
એક અમૃત છે ને એક ઝેર છે. ખરેખર તો શું છે, એક અમૃત છે ને બીજો ઝેર છે. ઝેર ને અમૃત ની સરખામણી કેમ થાય? એમાં જ ઠરવું, પછી એમાં જ ઠરાશે એમ કે છે, પછી બીજે ઠરાશે
નહીં.
અને એ ઠરતા જો ઠરે તો ચૈતન્ય પ્રગટે અને તેની શક્તિ પ્રગટે. જો ઠરે તો પ્રગટે, જેટલો ઠરે જેટલો સ્થિર થાય એ મોટો ભાવ છે, બતાવી શકે છે. પણ એ પુરુષાર્થ આધી છે. જેટલો પુરુષાર્થ ઉગ્ર એટલી સ્થિરતા વિશેષ, જેટલી સ્થિરતા વિશેષ એટલી પૂર્ણતા નજીક. અથવા આત્મામાં રહેલું જે અનંત ગુણનો વૈભવ એની વ્યક્તિ તરત થાય છે. જેમ જેમ સ્થિર થાય તેમ આત્મગુણોની વૈભવની વિશેષતા પ્રગટ ને પ્રગટ થતી જાય છે. કેટલાક મુનિઓને તો ચૈતન્ય વૃદ્ધિની સાથે પુગલ વૃદ્ધિ પ્રગટતી જાય છે. કેટલી લબ્ધિઓ, રિદ્ધિઓ, સિદ્ધિઓ, ચૈતન્ય વૃદ્ધિ આગળ તો બધા ખડ ઉગ્યા છે. એ ખડ કાંઈ માણસ ખાય ખડ માણસ ખાય અનાજ વાવે, ઊંચામાં ઊંચા બાસમતી ચોખા થાય એનું ખડ સારું હશે કે નહીં?
ઢોર ખાય,
એ ખડ માણસ ન ખાય, એ ઢોર ખાય, ઢોરને ખાવાની. એમ પુણ્યને પુણ્યના ફળ એ સંસારીઓને ભોગવવાની ઇચ્છિત છે. ધર્માત્માઓને મોક્ષ માર્ગને મોક્ષ માર્ગીઓની એ આનંદ લેવાની કે સુખ લેવાની ચીજ નથી, એનો એ આહાર નથી. એ તો આનંદામૃત ભોજી છે. આનંદામૃતનું ભોજન લેનારા છે, ખડ ખાનારા નથી.
જય વિદ્યાર્થી મંગળ જય શુક્રવાર.